ભગવાન રઘુનાથજી જ્યારથી જનકપુરીમાંથી વિવાહ કરીને અયોધ્યાજીમાં પધાર્યા ત્યારથી અયોધ્યાપુરીનો વૈભવ કે જેનો વૈભવ વર્ણવી ન શકાય, અંજાણે વિધાતાએ અયોધ્યાની સંપત્તિ અને અયોધ્યાની રચનામાં હદ કરી નાખી હોય એ તનોઈ બિરંચી કરતું. બસ ભગવાને પોતાની રચનામાં એની ચરમસીમા ક્લાઇમેક્સ આપી દીધું હોય, આથી વિશેષ કશું. એવો વૈભવ અયોધ્યાની અંદર છે. બધા જ નગરજનો ખૂબ સુખી છે ભગવાનના શ્રીમુખના દર્શન કરીને. અને મા ત્રણેય માતાઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી અને એમની સહેલીઓ એ પણ મુદિત મા તો સબ સખી સહેલી, ત્રણેય માતાઓ અને એમનો સૌ સહેલીઓનો પરિવાર એ પણ એટલા બધા સુખી અને પ્રસન્ન છે બધા જ. ફલિત વેલ રોપી હોય, ખૂબ લાલન પાલન કર્યું હોય, જાળવ્યું હોય, એ વેલાને ખૂબ સરસ રીતે ચડાવ્યો સજાવ્યો હોય અને પછી એની પર ફૂલ ને ફળ આવે, કેવો આનંદ. ફૂલ આવે ત્યારે વધાવવાની ઈચ્છા થાય અને ફળ આવે ત્યારે એના માટે એક નવો જ આનંદ હોય. તો અહીંયા ગાડી તો કહ્યું ફલિત બિલોકી મનોરથ વેલી, મનોરથની વેલ આજે પુષ્પાન્વિત થઈ ફલિત થઈ. કોઈ પણ ગ્રહસ્થને ઘેર એના દીકરા દીકરી પરણીને આવે એટલે ઓહો મારા વંશમાં હવે એનો વેલો આગળ વધ્યો. ફલિત બિલોકી મનોરથ વેલી. અને જ્યારે સંતાન પ્રાપ્ત થાય ત્યારે એમ કે મારા કુળને મારા વંશની અંદર ફળ આવ્યું, આગળ વધ્યો વેલો. એમ વિવાહિત થઈને આવેલા ચારેય ભાઈઓ માટે ઉત્સાહ અને આનંદ છે અને એનો વ્યક્ત કરતો આનંદ એક જ કે ફલિત બિલો. બાહ, હવે અમારો વંશ, અમારું કુળ, અમારો વંશ આગળ વધશે. અને પરિવારની અંદર ભગવાન રઘુનાથજીના માટે એટલો બધો પ્રેમ, એટલો વાત્સલ્ય, એટલો આનંદ છે કે ભગવાનના રૂપ ગુણ, એમનો સ્વભાવ, એમનું વ્યક્તિત્વ, એમનું શીલ ચારિત્ર, આ બધા ઉપર એટલી બધી પ્રસન્નતા હતી. રૂપ પણ એટલું જ સુંદર અને ગુણ પણ એટલા જ સારા. ઘણીવાર રૂપ હોય તો ગુણ ના હોય અને ગુણ હોય તો રૂપ ના હોય, અને એમાંય ગુણ ને રૂપ હોય તો માણસનામાં ચારિત્ર્ય ન હોય, ક્યાંક સ્વભાવની ખામી હોય. પણ ભગવાન તો બધી રીતે પરિપૂર્ણ છે, સબરૂપ, સબગુણ, સબશીલ અને સર્વ સ્વભાવ, બધા જ સ્વભાવથી ભગવાન સર્વાંગ સુંદર સંપૂર્ણ છે. અને રાજ મહારાજ દશરથજી પણ ભગવાન રઘુનાથજી પોતાના પુત્રના આ બધા જ સદગુણો સાંભળી સાંભળી બધાની પાસેથી પ્રસંગ કે રામ બહુ સારા, તમારા પુત્ર રામ બધી રીતે લાયક છે, બધી રીતે પૂર્ણ છે, ખૂબ જ સ્વભાવમાં સારા છે, ગુણમાં સારા છે, એમના સંસ્કાર પણ સુંદર છે. આમ દરેકની પાસેથી સાંભળે પ્રમોદિત હોય રાજ મહારાજ દશરથજી. આ બધી વાતો સાંભળી સાંભળીને એટલા બધા પ્રસન્ન થાય, એટલા બધા પ્રસન્ન થાય કે વાત. ઉપનિષદ કે ઈચ્છેત પુત્રાત શિષ્યાત પરાગવમ પરાગ, પિતા પુત્રનાથી પરાજયિત છે કે મારો દીકરો સવાયો થાય. પિતા એમ કે જો મારો દીકરો કેટલો બુદ્ધિશાળી, કેટલો કેટલું બધું કમાયો, કેટલો સંપન્ન થયો, ભલે હું ગરીબ હતો, મારી પાસે એટલું સાધન. એટલે પુત્રની ઉન્નતિ જોઈને, પુત્રનો ઉત્થાન ઉત્કર્ષ જોઈને પિતાને આનંદ થાય કે વાહ, મારો દીકરો ખૂબ જ યોગ્ય નીકળ્યો, ખૂબ જ લક્ષણ સારા, એમ પિતાને આનંદ થાય. તો એવા પિતા દશરથજીને પણ ભરત રામજી માટે, ચારેય પુત્રો માટે એટલો બધો આનંદ છે કે બસ બધી જ રીતે હું સંપન્ન છું, સફળ થઈ ગયો. માણસ વૃદ્ધ થાય ને અને પોતાના સંતાન દીકરાઓ જો સાનુકૂળ હોય બધી રીતે, અને એની કીર્તિ હોય, સુખી હોય, સંપન્ન હોય, તો બાપને અને બધી રીતે સાથે સમજણપૂર્વક રહેતા હોય, તેના બાપને સંતોષ થાય. હા, હું એક પિતા તરીકે સફળ થયો છું. પણ સંતાનો ઝઘડતા હોય, શાંતિ ન હોય, ઘરમાં બધું જ હોય છતાં સુખ ન હોય, ત્યારે પિતાના હૃદયની અંદર એક દર્દ થાય કે આ મારા દીકરાઓ, આ મારા સંતાન આવા, કે હું જેને માટે આટલો પ્રયત્ન પુરુષાર્થ કરી અને આ બધું લાવીને બતાવ્યું, છતાંય એમનામાં આ લક્ષણ, આ કુસંસ્કાર ક્યાંથી આવી ગયા? એને દુઃખ થાય, દુઃખી થાય પિતા. પોતાના જ સંતાનોથી માણસ દુઃખી થાય જ્યારે એનામાં સંપન્ન ગુણ સંપન્નતા હોય, સ્વભાવ સારો હોય, વિવેકી હોય, તો પિતાને પણ છાતી ફૂલે કે ભાઈ ગમે તેવા તો મારા દીકરા, એના માટે એને પૂર્ણ સંતોષ હોય અને એને પોતાને પણ શાંતિ આપતા હોય. બધી રીતે એને પિતાને સંતાનો પુત્ર સંતોષતા હોય કે શું છે પિતાજી, કેમ અવગણના ન કરે. કોઈ પણ કાર્ય હોય તો આજ્ઞા લે છે, એની સંમતિ સિવાય કંઈ પણ ન કરે. ત્યારે પિતાને એમ થાય કે હું સાચા સંતાન વાળો છું. આવશે એ જ વાત. તો રાજા મહારાજ દશરથજીને એટલો બધો આનંદ છે કે બધા જ ગુણ સંપન્ન મારા સંતાનો છે, એનો મને પૂર્ણ સંતોષ. અયોધ્યાવાસીઓ એટલા બધા પ્રસન્ન છે, નગરજનો, કે ભગવાનની પ્રશંસા કરતા થાકતા નથી. અને દશરથજી એને સાંભળતા સાંભળતા આનંદમાં એ પણ થાકતા નથી. અયોધ્યાવાસીઓના દરેકના હૃદયની અંદર એક ભાવ છે, દરેકમાં એક મત છે, એમાં એક પણ મત વિરુદ્ધમાં જાય એવો નથી. સબકે ઉર અભિલાષ, દરેક ના મનની અંદર એક જ ભાવ છે કે હવે શું ભગવાન શિવને પ્રાર્થના કરે છે, પ્રભુ મહાદેવજી આપના તો ઈષ્ટ છે ને રામ, રામ એમ સમજે કે ભગવાન શિવ એ મારા ઈષ્ટ છે. એટલે અયોધ્યાવાસીઓ પણ ભગવાન રામને માટે કંઈ પણ પ્રાર્થના કરવાની હોય, એમનું શુભચિંતન કરવું હોય કે પ્રભુ ભોળાનાથ અમારા રામને તમે ખૂબ જ સારા, અને એ રીતે ભગવાન રામજીને માટે પ્રજાજનો ભગવાન શિવ મહાદેવજીને પ્રાર્થના કરે. સબ કેવ અભિલાષ અશ કહી મનાઈ મહેશ મહાદેવજીને યાદ કરીને અને કે પ્રભુ આપ આ બધું આગળ કરજો, અમારે આવું જોઈએ છે, અમારે ભગવાન રામને માટે આ વસ્તુ જોઈએ છે, તમે આટલી અમારી પ્રાર્થના સાંભળશો ને. અમે પ્રાર્થના કરીએ છીએ આપના ચરણોમાં કે ભગવાન રામને માટે તમે આટલું કરશો ને. આમ તો બીજાને તો કોઈ કહી શકાય નહીં, રાજાને તો કહેવા જઈએ તો આવો મોટો જ્યારે નિર્ણય લેવાનો હોય ત્યારે મોટા માણસ અગાડી જઈને કહેવું બહુ મુશ્કેલ, જલ્દી ના કહેવાય. એટલે કુલના ઈષ્ટદેવ આરાધ્ય છે એમને પ્રાર્થના કરે છે કે પ્રભુ રામ તો આપને વાલા છે ને, દશરથજી આપની પૂજા કરે છે ને, એટલે અમે આપને પ્રાર્થના કરીએ છીએ, અમારો આટલો સંદેશો છે. આ આપો અછત કે મહારાજ દશરથજી હવે વૃદ્ધ તો થયા જ છે, પણ અમારી એક મનોકામના ઈચ્છા છે. આપ અછત એટલે દશરથજી પોતાની ઉપસ્થિતિમાં, પોતાની હાજરીમાં જ જુગરાજ પદ, ભલે મહારાજ દશરથજી રાજા હોય એ રાજા રહે, પણ યુવરાજ પદે રામહી દેહી ન, યુવરાજ પદ મહારાજ દશરથજી રામને સોંપી દે તો કેવું સારું. મહાદેવજીને પ્રાર્થના કરે છે આટલું કરો ને, જે રાજાને માટે પ્રજા ભગવાનને પ્રાર્થના કરતી હોય કે અમારે તો આ રાજા જોઈએ, અમારે પ્રજાનો પ્રતિનિધિ આ જોઈએ છે, સંઘર્ષ નહીં, ચૂંટણી નહીં, સિલેક્શન નો ઇલેક્શન, આખી પ્રજાનો એક મત કે અમારી પસંદગીના મહારાજ રામને યુવાન યુવરાજ પદે સ્થાપી દે. અને યુવરાજ પદે સ્થાપે એટલે એની પરંપરા એવી હોય, રાજાની પછીનો રાજનો અધિકારી યુવરાજ હોય, અને યુવરાજ પદે રાજા જેને સ્થાપે એ જ આવી શકે. મહાભારતમાં ધૃતરાષ્ટ્ર મોટા હતા પણ અંધ હતા, મોટાને જ યુવરાજ પદે સ્થાપવાની પરંપરા હોય છે, પણ કોઈ ખામીને કારણે કે ખામીને લક્ષમાં લઈને એનાથી નાનાને પણ યુવરાજ પદે સ્થાપી શકે. મહાભારતમાં છે, ધૃતરાષ્ટ્ર મોટા હતા છતાં અંધ હતા, એટલે પાંડુને યુવરાજ પદે સ્થાપ્યા, એ ગમ્યું નહોતું, એનું તો આખું મહાભારત થયું. અહીંયા પ્રજાને જ એક હૃદયમાં ભાવ છે, ભગવાન શિવજીને મહાદેવજીને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, અમારી આટલી વિનંતી છે, અમારે આપની પાસે બીજું કંઈ નથી જોઈતું, બસ મહારાજ દશરથજી એમની ઉપસ્થિતિમાં જ, એમની હાજરીમાં જ રામને યુવરાજ પદે ઘોષિત કરે, જાહેરાત કરી સ્થાપી.